પોતે કરતા છે ને જાણનારો છે, પોતે જ કર્મ છે. પોતે જાણનારો માટે પોતે કરતા, અને પોતાને જાણ્યો આત્મા, આત્માને જાણ્યો માટે આત્મા જ કર્મ છે એમ કરતા કર્મનું અનન્યપણું દીપકની માફક એને બતાવ્યું. એટલે પેલા પારામાં ધ્યેયની મુખ્યતા છે અને બીજા પારામાં સ્વજ્ઞેયની મુખ્યતા છે. પેલા પારામાં પર્યાયથી રહી છે, બીજા પારામાં જ્ઞાનની પર્યાયથી આત્મા સહિત પરિણામી જઈ છે. પેલામાં અપરિણામી ને બીજામાં પરિણામી. એટલે આખું રહસ્ય જૈન દર્શનનું આની અંદર આવી જાય છે કે એક શુદ્ધ આત્માને જાણતા જે જાણનારો જણાયો, એવો જાણનારો જ્ઞાનમાં જણાયો ત્યારે અભેદ પણ અનુભવ થઈ ગયો. એ દૈવિક ધ્યાનમાં અનુભવ થાય છે ત્યારે આત્મા જાણનાર પણ જણાય છે, સવિકલ્પ દશામાં જ્ઞેયોને જાણે છે, જણાય છે, ત્યારે પણ જાણનાર જણાય છે. અજ્ઞાનીને જ્ઞેયોને જાણતા જ્ઞાયક જણાતો નથી, તેથી તે જ્ઞાનની પર્યાયનું નામ અજ્ઞાન છે. અને અનુભવી જીવને સાધકને એક વખત જ્ઞેયથી રાતથી ભીન પડીને અનુભવ થયો પછી સવિકલ્પ દશામાં આવતા જ્ઞેયો જણાય છે ખરા, પણ જ્ઞેયો જણાય છે ત્યારે પણ જાણનાર જણાઈ ગયો છે. તેથી તેને સમયે સમયે સમ્યક દર્શનાચાર્યની પ્રણતિ વર્તે છે. અને શુદ્ધ આત્મા જણાય જાણતો જણાયો હોવા જણાતો હોવાથી તેને સમય સમય નિર્જરા પણ થાય છે. એટલે આખું રહસ્ય છઠ્ઠી ગાથામાં આવી ગયું છે. અને દક્ષિણાચાર્ય ભગવાન તો ત્યાં સુધી કહ્યું કે આ બારમી ગાથા બાર ગાથા સુધી પીઠિકા છે. કોઈ આસન ભવ્ય જીવ, સંક્ષેપ રુચિ વાળો જીવ આ બાર ગાથાનું અધ્યયન કરીને સમય દ્રષ્ટિ થઈ શકે છે. પછી વિસ્તાર રુચિ વાળા માટે આખી 415 ગાથા બનાવવામાં આવી છે. પણ કોઈ કાં તો કોઈ પૂર્વનો સંસ્કારી જીવ અને કાં વર્તમાન એ પ્રકારે યોગ્યતાવાળો જીવ આ 12 ગાથાનું અધ્યયન કરતા આત્મા અનુભવ કરી છે. એટલી બધી આ ગાથા 12 ગાથા ઊંચી છે. 12 ગાથામાં પણ છઠ્ઠી ગાથા મૂળ ગાથા છે આખી. અને સમયસારમાં જે આપણે ફોટો છે કુંકુંદ આચાર્ય ઉદ્વાનનો, એમાં પણ પહેલી જે લખ્યું છે ફોટામાં, નથી અપમતો અપમતો, એ અપ્રમત નથી પ્રમત નથી, એમાં એ લખાણ પણ કુંકુંદ આચાર્ય ભગવાને કાલપુત્રમાં શરૂઆત કરી છે છઠ્ઠી ગાથા. પાંચ ગાથા તો પીઠિકા ભૂમિકા રૂપે છે.
પ્રમત ને અપ્રમત નથી એમ કહીને જે દ્રષ્ટિના વિશે બતાવ્યો, એટલે એમાં પર્યાય રહે તો
પર્યાય રહે
એ સમયે પર્યાયથી સહિત જ્ઞાન અપેક્ષાએ છે.
જ્ઞાન અપેક્ષાએ દ્રષ્ટિ અપેક્ષાએ પર્યાયથી રહી છે. અને એ જ અપેક્ષા એ અનુભવ થતા હું આ આનંદની પર્યાય આવી પ્રગટ એનાથી હું સહિત પણ છું. એટલે કથનચિત રહી અને કથનચિત સહિત એમ જ્ઞાન જેમ છે તેમ જાણે છે.
જ્ઞાન કથનચિત સહિત ને કથનચિત બંને જાણે
બંને જાણે છે. દ્રષ્ટિમાં કથનચિત નથી, એ તો નિર્વિકલ્પ છે. દ્રષ્ટિ શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ હોવાથી ભેદને ગ્રહણ કરતી નથી. અને જ્ઞાનની પર્યાય અભેદને પણ ગ્રહણ કરે છે, ભેદને પણ ગ્રહણ કરે છે અને ભેદાભેદને પણ જાણે છે. એવી જ્ઞાનની પર્યાયમાં તાકાત છે. એક સમયમાં નિર્વિકલ્પ અનુભવ વખતે એને ઉપાદેય પણ એક ગ્રાહ્ય ગણાયો છે. ત્યારે એ વખતે અતિન્દ્રિય આનંદ આવ્યો, એ અતિન્દ્રિય આનંદ રૂપ પરિણામી આત્માને પણ એક સમયે મેં જાણી લીધો. ત્રિકાળીને ઉપાદેય પણ એ જાણ્યો, આનંદ આવ્યો એ પણ જણાયો, અને આનંદ સહિત પર્યાય સહિત આત્મા પણ જણાયો. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયનું એક રૂપ જણાય છે, ધાતા ધ્યાન ને જ્ઞેયનું એક રૂપ જણાય છે. એ જ્ઞેયમાં જાય છે, જ્ઞાતા ધ્યાન ને જે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય એ પર્યાય સહિત પર્યાય સહિત જણાવવામાં આવે છે. એ બધું નિર્વિકલ્પ ધ્યાનમાં, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, પ્રમાણ એ બધું નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. પછી સવિકલ્પ દશામાં આવતા ક્રમે ક્રમે કહેવામાં આવે છે. બીજામાં એમ આવ્યું કે એવી રીતે જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાય પણ પ્રસિદ્ધ છે. એટલે જ્ઞેયોને આત્મા જાણે છે, તેથી આત્માનું નામ જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જ્ઞેયો જ્ઞાનમાં જાણવા છતાં પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી. અને જે સવિકલ્પ દશામાં રાગ ગણાય છે એ વખતે પણ રાગકૃત અશુદ્ધતા આત્માને લાગુ પડતી નથી. એટલે કે હું રાગી છું એમ બિલકુલ અભિપ્રાયમાં શ્રદ્ધા જ્ઞાનમાં આવતું નથી. તેથી જ્ઞેય પ્રકટ થતા તેને નથી, કારણ કે જ્ઞેયો જણાવવા છતાં જ્ઞેયમાં આત્મબુદ્ધિ થતી નથી. કારણ જબરજસ્ત, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં શરીર જણાય છે ત્યારે શરીર મારું નથી, શરીર મારું છે એમ સ્વપ્નમાં આવતું નથી. કારણ કે સવિતવ દશામાં આવું હોવા છતાં પણ, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયોને જાણવાની સ્વતંત્રપણે પોતાની અવસ્થા થાય છે એ વખતે જ્ઞાયકપણે જણાયો એટલે હું તો જાણનાર છું એમ જણાય છે. આ દેહ જણાય છે ત્યારે દેહ મારો છે અને એ કેવળ માત્ર દેહને જાણનારો છું, દેવગુરુ શાસ્ત્રને જ જાણનારો છું એકાંતે એમ બિલકુલ આવતું નથી. એમ કારણ કે એમાં મહત્વ છે, કારણ કે જ્ઞેયોને જાણવાની પોતાની અવસ્થાના કાળે જાણનાર પણે જણાયો, જ્ઞાયક પણે જણાયો, તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ દિવાની જેમ કરતા કર્મ નો અનન્ય પણ હોવાથી જ્ઞાયક. હવે ખુલાસો કરે, કરતા કર્મ નો અનન્ય પણ એટલે શું? પોતે જાણનારો માટે પોતે કરતા, આ પરિણામી દ્રવ્ય છો ને, આત્મા આત્માને જાણતો પરિણમે છે, તો જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. જેમ દીપક ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કઈ નથી. જો ચારે તરફ જયારે જો હોવ ત્યારે દીપક ને દીપક દીપક જ છે. ઘડાને પ્રસિદ્ધ કરે છે ત્યારે દીવો દીવા રૂપે રહેલો છે અને એ પોતાનો પ્રકાશ દીપકને પ્રસિદ્ધ કરે છે ત્યારે દીવો છે. દીવામાં કિંચિત માત્ર રંજ માત્ર અશુદ્ધિ આવતી નથી, પરાધીનતા પણ નહીં અને અશુદ્ધતા પણ નહીં. એમ જ્ઞાન જ્ઞેય જ્ઞાન સવિતો દશામાં જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે પણ એ જ્ઞાન સ્વાધીન છે, પરાધીન નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી. એટલું તો નહીં પણ એ જ્ઞેય જણાય છે જયારે જ્ઞાનમાં, ત્યારે શુદ્ધાત્મા જણાઈ રહ્યો છે તે કારણે એને અજ્ઞાન ઉભું થતું નથી. જ્ઞેય કરતા શુદ્ધતા નથી એટલે એની દશામાં અજ્ઞાન ઉભું થતું નથી. આહાર લે છે ત્યારે પણ જાણનારને જાણે જ છે, તમે સખી પ્રકારની પરિણતિ ઉપયોગ ભલે પાર છે પણ પરિણતિ એમાં ચાલુ છે, માટે એને જ્ઞેય કરતા શુદ્ધતા નથી. ચટી દાતાનું આખું રહસ્ય છે, પર્યાયથી રહીત અને પર્યાયથી સહિત, જે અને જ્ઞેય એ બે વિશે આમાં છૂટકે આપવા છે. બારમી સાર છે, ગુરુદેવ આ છઠ્ઠી ગાથાની બહુ પ્રશંસા કરે છે. જ્ઞાનચંદભાઈ સુગાની થયા એને પણ આની બહુ પ્રશંસા કરી છે કે છઠ્ઠી ગાથામાં આપણો સાર આવ્યો, સમયનો સાર.
હવે 320મી ગાથા છે એમાં એમ આવે છે કે ખરેખર આત્મા જ્ઞાતા છે, કરતા છે. ખરેખર આત્મા જ્ઞાતા છે કે કરતા છે?
ખરેખર આત્મા 320 ગાથા છે, ઈશ્વર આચાર્ય ભગવાનની ટીકા છે. એમાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે આ આત્મા છે એ અકારક અને અવેદક છે, એટલે આત્મા અકર્તા અને અભોગતા છે. ત્યાંથી એને શરૂઆત કરી કે જે દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિના વિષયમાં પરિણામનું કર્તા પણ હોઈ શકતું નથી, કેમ કે પરિણામ પરિણામને કરે છે, આત્મા પરિણામનું કર્તા નથી. એમાં આગળ વધતા એમ કહ્યું કે આ આત્મા નિષ્ક્રિય છે એમ આપ કહો છો, ક્રિયાથી રહી. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો છે એમાં કે આ આત્મા નિષ્ક્રિય છે એનું કારણ શું? શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે તો નિષ્ક્રિય થી કો અર્થ, નિષ્ક્રિયનો અર્થ શું? અકર્તા ને અભોગતા આપે કયો તો એનો અર્થ શું છે? એમાં ખુલાસો કરતા એમ કહ્યું કે આ બંધના કારણભૂત જે રાગાદિ ક્રિયા થાય છે પર્યાયમાં, એનો આ ભગવાન આત્મા કરતા નથી. કેમ કે રાગાદિ રૂપે આત્મા થતો નથી, તદરૂપો ન ભવતી. એમ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી, માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી. એવો ન્યાય આપ્યો કે આ આત્મદ્રવ્ય છે તે પરિણામમાં જે રાગ થાય બંધના કારણભૂત ની ક્રિયા, એમાં એ જતો નથી, તદ્રુપો ન ભવતિ, તે રૂપે થતો નથી. માટે ભગવાન આત્મા જે છે એ રાગનો કર્તા નથી. એ ન્યાય આપ્યો. બીજો ન્યાય એમ આપ્યો કે આ મોક્ષના કારણભૂત જે ભાવના, એટલે કે નિશ્ચય સમ્યક પ્રશ્નના ચારિત્રના વિતરાગી જે પરિણામ પ્રગટ થાય, એના માટે આપ શું ફરમાવો છો કે એનો પણ આત્મા કરતા નથી. કેમ કે એ પરિણામમાં જતો નથી આત્મા, તદ્રુપો ન ભવતિ, જે રૂપે થતો નથી. તે કારણે પોતામાં ઉત્પન્ન થતા સ્વાત્વિક નિશ્ચય મોક્ષ માર્ગના પરિણામ, એનો પણ ભગવાન આત્મા કરતા નથી. જેથી આત્મા જ્ઞાતા છે, તો એ કરતા નથી તો કરે છે શું? કે બંધ મોક્ષના પરિણામને અને સંવર વિજરાના પરિણામને જાણે છે પણ કરતો નથી. કેવળ જાણે છે, થવાયું થાય છે, એને જાણે છે આત્મા, પણ એ પરિણામને હું કરું છું એવી કર્તૃત્વ બુદ્ધિ નથી. પરિણમે છે માટે કરતા કહેવાય વ્યવહાર છે. અહીંયા વાત નિશ્ચયની છે. નિશ્ચયથી આત્મા આવકાર કરે અવેદક છે. આ ગાથામાં ગુરુદેવ એમ ફરમાવ્યું છું કે આ આત્મા અકર્તા ને અભોગતા છે. આમાં પર પદાર્થો કરતા ભોગતા તો છે જ નહીં. અહીંયા તો વાત પોતાના પરિણામનો રાગ અને વિતરાગ ભાવ બે પર્યાય, એનો એ કરતા ભોગતા નથી. અને આ આત્માનું અકર્તા પણ એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. જેને આ શુદ્ધાત્મા અકારક ને અવેદક છે, અકર્તા ને અભોગતા છું એમ જેને શ્રદ્ધા જ્ઞાનમાં આવશે એને અવશ્ય અનુભવ થાય છે, સમ્યક દર્શનની પ્રગટતા થાય છે. કેમ કે જીવ કરતા બુદ્ધિથી અનાધિકારથી રખડે છે. પરને કરું છું, કર્મને કરું છું, રાગને કરું છું, ઇન્દ્રિય જ્ઞાનને કરું છું, છેવટ સંવરિજરાને મોક્ષના પરિણામનો હું કરતા છું એમ ક્યાંક ને ક્યાંક એની પર્યાય ઉપર દ્રષ્ટિ રહી જાય છે. તો પર્યાય ઉપર દ્રષ્ટિ છૂટા વિના છૂટી નથી. તેથી આ આત્મા છે એ પરિણામનો કરતા નથી, એકમાત્ર જ્ઞાતા છે. જાણનારા આત્માને જાણનાર પણ જાણો, પણ જાણનારા આત્માને તમે કરતા પણ ન માનો ને ન જાણો, આ આખો રહસ્ય છે. આત્મા કે બધાના આત્મા એ જાણનારો છે. આત્મા એ જાણનારા આત્માને તમે જાણનાર પણ જાણો અને માનો, પણ જાણનારા આત્માને કરનાર પણ છે એમ ન જાણો અને એમ ન માનો તો આત્માનો અનુભવ થઈ શકે. જ્યાં સુધી આત્મા જાણનાર હોવા છતાં એને કરનાર માની બેઠો છે, કરનાર થઈ તો શકતો નથી પણ માની બેઠો છે, એટલે એની દ્રષ્ટિ પર્યાય ઉપર યા કરે છે, પર ઉપર યા કરે છે, સ્વભાવમાં આવતો.
એમાં લોજિક શું છે?
એમાં લોજિક એ છે કે જો ખરેખર આત્મા પોતાના પરિણામનો કરતા હોય તો કોઈ પણ આત્મા પોતાના પરિણામને અવસ્થાને મોક્ષ જ કરી દે, આનંદની અવસ્થા પ્રગટ કરે. જો ખરેખર આત્મા પર્યાયનો કરતા હોય, પર્યાય સત અહેતુક છે એનો જો સ્વામી હોય અને એનો અધિકાર હોય, દ્રવ્યનો અધિકાર પર્યાય ઉપર હોય, તો પ્રત્યેક જીવ, કોઈ જીવ દુઃખી ન થાય સંસારમાં, બધા મોક્ષની પર્યાયને કરી દે, સમ્યક દર્શન કરી દે. કેમ સમ્યક દર્શનને કરી શકતો નથી? કેમ કે આત્માનો સ્વભાવ અકારક ને અવેદક છે. એ જ્ઞાતા છે તે કરતા નથી, કરતા છે તે જ્ઞાતા નથી. હવે કેનો મોક્ષ થાય છે કે જે હું જ્ઞાતા છું એવા જ્ઞાયક સ્વભાવની સન્મુખ થતા એને મોક્ષ પ્રાપ્ત થાય છે. જાણનારાને કરનાર માને છે ત્યાં સુધી વિચાર તો અજ્ઞાન ઉભું થાય છે. એટલે પર્યાય થવાયોગ થાય છે. પર્યાયનો કરતા આત્મા નથી, પણ થવાયોગ થતી પર્યાય દેખીને એ પર્યાયને હું કરું છું. જેમ માટીમાંથી ઘડો બનવાનો સ્વભાવ છે, એટલે ઘડા રૂપે માટી પડમથી ઘડો ઉત્પન્ન થતા કુંભારની હયાતી છે એના જ્ઞાનમાં એ ઘડાની પર્યાય થતી પ્રતિભાસ થયો. ઘડાની પર્યાયનો પ્રતિભાસ જ્ઞાનમાં જણાવો ત્યાં આ ઘડાની પર્યાય મેં કરી એમ થઈ ગયું, એનું અજ્ઞાન છે. એવી રીતે જ્યારે યોગ્યતા પ્રમાણે પર્યાયોમાં સકાળે રાગ ઉત્પન્ન થાય છે એની અવસ્થામાં, એ અજ્ઞાનીની અવસ્થામાં રાગ ઉત્પન્ન થાય છે, ઈ રાગ જ્ઞાનમાં પ્રતિભાસે છે. એ વખતે આ રાગની પર્યાય થવાયોગ થઈ છે. હું એનો અકર્તા છું, હું જાણનાર છું એમ ન માનતા હું રાગ નો કરનાર છું. એટલે રાગ ની ચારિત્ર ની પર્યાય નો દોષ આવ્યો અને હું એનો કરનાર છું વિખ્યાતું થઈ ગયું. આ મોટામાં મોટી ભૂલ થાય છે. સાધક ને રાગ ઉત્પન્ન થાય છે પણ રાગ નો એ સ્વામી બનતો નથી, એનામાં કરતા બુદ્ધિ રહેતી નથી. એટલે પર્યાય એ અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિઓ છે. એમાં શુદ્ધતા અને અશુદ્ધતા એ બંને પ્રકારના પરિણામો સકાળે પ્રગટ થાય છે. એની જન્મ ક્ષણ છે પર્યાય. દ્રવ્ય સ્વભાવ ત્રિકાળમાં નિષ્ક્રિય પરમાત્મા પર્યાય નો કરતા નથી, કેમ કે નિષ્ક્રિય તે સક્રિય પર્યાય ને કરે નહીં. એ વાત આપણે 324 આવી ગઈ, કેમ કે તદરૂપો અનુભવથી તે રૂપે થતો નથી. માટે આત્મા ભગવાન આત્મા પરિણામ નો કરતા નથી, પરિણામ નો જ્ઞાતા છે, કરતા
નથી.
વિતરાગતા એમ આવી કે હું પરિણામ નો કરતા નથી તો હું પરિણામ નો જ્ઞાતા છું. તો જ્ઞાતા પણ એ વિતરાગતા છે, કરતા પણ તે રાગ છે, મિથ્યા છે. કેમ કે શક્તિ એ સ્વભાવ તો જ્ઞાતા પણ, હવે જ્ઞાતા ને કરતા બન્યો તો જીવ તત્વ સંબંધે મોટી ભૂલ થઈ ગઈ, વિપરીત વિનિવેશ. જીવ તત્વ જે જ્ઞાતા છે, જ્ઞાયક છે, એને કરતા માયનો એટલે અકર્તા ને કરતા માયનો, એટલે આત્મા જે શુદ્ધ છે એને અશુદ્ધ માની બેઠો. અકર્તા માને તો શુદ્ધતા છે અને આત્માને રાગ નો કરતા માને તો હું અશુદ્ધ છું એમ એની દ્રષ્ટિમાં શ્રદ્ધામાં આવી ગયું. એ અશુદ્ધ થતો નથી આત્મા, આત્મા તો શુદ્ધ જ છે, પણ શુદ્ધ ને અશુદ્ધ માયનો તો વિપરીત થઈ ગઈ. જીવ તત્વ સંબંધે ભૂલ થઈ ગઈ એટલે મિથ્યાત્વ ને અજ્ઞાન ઉભું છે. તેથી તે વિશેષ અપેક્ષા એ રાગ નો કરતા બની જાય. વિશેષ અપેક્ષા સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાયક આત્મા શુદ્ધ જ છે, પણ દ્રષ્ટિમાં એ જ્ઞાયક ને લખતો નથી, દ્રષ્ટિમાં પર્યાય ઉપર દ્રષ્ટિ. આ પર્યાય ને હું કરું છું.
રાગ ને પોતાનો ધર્મ એને કરતા ના માને, પણ વિતરાગ ભાવ જે ઉત્પન્ન થયો છે એનો એ કરતા થાય છે
નહીં. એનો વ્યવહાર ને એ કરતા કહેવાય, પણ નિશ્ચય ને એ સાધક નો આત્મા જે મોક્ષના કારણભૂત ભાવના એટલે વિતરાગ દશા એનો પણ આત્મા કરતા નથી. કેમ કે તદરૂપો અનુભવથી તે રૂપે આત્મા થતો નથી, એ નિજ ભાવને છોડતો નથી અને ઉપસમ સોક્ષમ સાહિક ભાવ રૂપે થતો નથી. તેથી તે પરિણામ નો કરતા નથી, પણ પરિણામ થાય છે એનો જ્ઞાતા જ. સાધક એનો જ્ઞાતા જ રહે છે, એનો કરતા બનતો નથી. પણ એને પરણમે છે તે અપેક્ષા એ વ્યવહાર લઈએ એ પરિણામ ને કરે છે અને ભોગવે છે એમ પણ કહેવામાં આવે. એમ નહીં વિવક્ષાથી સમજવું.
કૃષ્ણ 14 કથામાં આત્મા કરતા નથી અને જ્ઞાતા તો એ ખરેખર જ્ઞાતો કોણો જ્ઞાતા હોવાથી લાભ થાય. મુખ્યપણે શું પ્રયોજન આવે છે અને 271 ની કળશ માં ભ્રાંતિ થઈ છે.
ધ્યાન નો વિષય, ધ્યાન કરવા યોગ અથવા 11મી ગાથા સંહિતા ને લઈએ તો ભૂતાર કે સ્વભાવ છે ત્રિકાળ એનો આશ્રય કરતા સમિત શું થાય એમ 320 ગાથામાં અકારક અને અવેદક આત્માનો સ્વરૂપ કહ્યું ભગવાને. એ દ્રષ્ટિનો વિષય છે અથવા તો ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે, ધ્યાનનો વિષય છે. એટલે ધ્યાનનો વિષય મુખ્યપણે 320 ગાથામાં આપ્યો. હવે 114 ગાથા જે પ્રવર્તન શાસ્ત્રની છે એમાં આત્માનું ધ્યાન કેમ કરવું એની કળા અને વિધિ એમાં બતાવી. ધ્યેય તો આપ્યું 320 ગાથામાં બધામાં, જો કે બધી વિષય તો અંદર ગર્ભિત હોય જ છે, પણ આપણે એનું જરા સ્પષ્ટીકરણ કરી વિભાગ કરીને જુદું પાડીને એક સમજવાની કોશિશ કરીએ છીએ, બાકી એક ગાથામાં બધું સ્વરૂપ તો આવી જાય છે. તો પેલી ધ્યેયની ગાથા જયારે 320 ગાથા કહી, અકારક ન વેદક આત્મા છે. આ 114 ગાથામાં આચાર્ય ભગવાન એમ સમજાવે છે કે આ આત્મા છે બધાના આત્મા, આત્મા છે એ સામાન્ય વિશેષ આત્મક સ્વરૂપ છે. છ દ્રવ્યનું સ્વરૂપ સામાન્ય વિશેષ આત્મક છે, પણ અહીંયા તો આચાર્ય ભગવાન કહે છે આપણે આત્મામાં ઉતારવું છે, તો આત્મા પણ સામાન્ય વિશેષ આત્મક પદાર્થ છે. હવે સામાન્ય વિશેષ આત્મક પદાર્થ હોવાથી એને જાણનારા બે ચક્ષુઓ છે, એક દ્રવ્યાર્થિક નહીં અને બીજી પર્યાર્થિક નહીં, બે ચક્ષુઓ છે. હવે અનંત અનંતકાળ વીતો એણે અનાદિકાળથી પોતાની જ્ઞાનની પર્યાય દ્વારા પોતાના જે પરિણામ થાય છે એની ઉપર નજર રાખીને એને જાણતો પરણમે છે. થોડ અપેક્ષા એ પરને જાણતો પરણમે છે એમ કહેવાય, પણ અહીંયા તો એ પર્યાર્થિક નહીંની આંખ અનાદિકાળથી ઉઘાડીને પોતાના પરિણામને જાણ્યા કરે છે, અને પોતાના પરિણામને જાણતા એ પરિણામનો હું કરતા છું એમ એને પ્રતિભાસ થયો છે અનાદિકાળથી, અજ્ઞાની છે. હવે એ પોતાના પરિણામને કોઈ વળી એમ કે પરિણામનું ધ્યાન તો રાખવું જોઈએ ને, પરિણામ તો જીવમાં છે ને, પરિણામનો વિવેક તો રાખવો જોઈએ, પરિણામ તો સુધારવા જોઈએ, એમ અનેક પ્રકારે એની વ્યાખ્યા ગુરુદેવે 141 પાનામાં પ્રવર્તન રત્નાકર ઉપર બહુ સારી આપી છે કે જગતના જીવો એમ ઉપદેશ આપે છે કે પરિણામને જોવા તો જોઈએ, પરિણામ તો પોતાના છે ને, પરિણામ કેટલા સુધરા કેટલા બગડ્યા એમ પર્યાય તો પોતાની છે ને, એનો વિવેક તો કરવો જોઈએ. એ વાત એને અનાદિકાળ મુસલ્ય છે, એટલે પરિણામને દેખતો પરણમે છે, એકાંત પરિણામને જાણતો ભેદને જાણતો પરણમે છે. અનંત અનંતકાળ ગયો કે પર્યાર્થિક નિર્ણાયક ઉઘાડી રાખી અને રાગાદી ભેદને જાણીને એ ભેદને પોતાના માનીને એનો સ્વામી બનીને એનો કરતા ભોક્તા થઈને પરણમે છે. હવે આ 114 ગાથા એવી અપૂર્વ છે. આત્માનું ધ્યાન કેમ કરવું એ શીખડાવે છે કે હવે તું પર્યાર્થિક નહીં ચક્ષુ સરળતા બંધ કરી દઉં, પરને તો તું જાણતો જ નથી, કેમ કે આંખે જ બે છે, દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક, એનો વિષય પણ અંદર છે, આત્માની બહાર નથી. પર્યાર્થિક નહીં નો વિષય બહાર નથી ને દ્રવ્યાર્થિક નહીં નો વિષય પણ બહાર નથી. પર્યાર્થિક નહીં નો વિષય પોતાના પરિણામ છે અને દ્રવ્યાર્થિક નહીં નો વિષય પોતાનું દ્રવ્ય છે. બસ આટલું આ જ્ઞાનના બે અંશ છે, અને અહીંયા અંદર સામાન્ય વિશેષ બે ધર્મો છે. બેને જાણનારા બે ચક્ષુ છે, એમાં અનાદિકાળથી તું તારા પરિણામને ગતિ ચાર ગતિ અને ચિત્ત ગતિ કે જે વિશેષો છે પર્યાયના એને જાણવા તું રોકાણો છો. હવે તું એ પર્યાયથી ચક્ષુ સર્વથા બંધ કરી દઉં, પરિણામમાં શું થાય છે એને જોમાં, પરિણામમાં શું થાય છે એના તરફ જોમાં એનું લક્ષ છોડી દે, એટલે પર્યાર્થિકની ચક્ષુ સરળતા બંધ કરીને હવે આત્માનું ધ્યાન કેમ થાય અને કઈ નહીંથી આત્મા અનુભવમાં આવે, તો પર્યાર્થિકની ચક્ષુ સરળતા બંધ કરીને દ્રવ્યાર્થિક નયના ઉઘાડેલા ચક્ષુ વડે કેવળ સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો, એવું જયારે દ્રવ્યાર્થિક નહીંથી જયારે આત્મા પોતાના શુદ્ધાત્માને સામાન્યને અવલોકે છે, ઉપાદેયપણે જાણે છે, એમાં ઉપાદેયની મુખ્યતા છે, એમાં જાણવાની મુખ્યતા નથી. 114 ગાથામાં ઉપાદેયની મુખ્યતા એટલે સ્વપ્રકાશકની મુખ્યતાથી વાત ઉપાડી કે એટલો શુદ્ધાત્મા જણાય છે, પોતાના પરિણામ પણ જણાતા નથી. અંદરનું સ્વપ્રકાશક બંધ કે અંદરનું સ્વપ્રકાશક દ્રવ્યને જાણે પોતાના પરિણામને જાણે એ અંદરનું સ્વપ્રકાશક, એ સ્વપ્રકાશકમાં પોતાના પરિણામને જાણતું પરપ્રકાશક જ્ઞાન એને પણ સર્વથા બંધ કરી દે. એવી ઊંચામાં ઊંચી વાત પ્રવર્તન સારમાં આત્માનું ધ્યાન કેમ થાય એ શીખડાયું છે. આ રીતે તો આત્માનું ધ્યાન કર કે દ્રવ્યની ચક્ષુ વડે તારા શુદ્ધાત્માને જ્ઞાન તને દેખાશે, તને ભળાશે, તને અનુભવ થશે, ભગવાન તો ભેટો થશે તને. પણ શરત એક છે કે ભેદને જાણનારા જ્ઞાનને સર્વથા બંધ કરી, પરને તો પ્રભુ તું જાણતો જ નથી, અમે શું એની વાત કરીએ. એ વાત તો અહીંયા આચાર્ય ભગવાને દીધી નથી, કેમ કે ધર્મો બે છે સામાન્ય વિશેષ, એને જાણનારા બે નહીં છે, એમાં એક ક્રમભંગ કરીને બહુ હોય, એમાં એક અનુક્રમ શબ્દ આવ્યો છે અલૌકિક. ત્યારે શિષ્યની જયારે નજર પડે છે કે પ્રભુ મેં ક્રમભંગ કર્યો, હું આપની ક્ષમા માંગુ છું, અનાદિકાળથી પહેલા મારે મારા આત્માને જાણવો જોતો હતો, અને પછી પરિણામને જાણવું જોઈએ એવો અનુક્રમ છે. એને બદલે મેં ક્રમ ભંગ કરી, આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરી, અને હું પરને જાણવા રોકાણો અને અંદરમાં ભેદને જાણવા રોકાણો છું. પ્રભુ, મેં મોટો દોષ કર્યો છું, પાપી છું. હવે આપના ઉપદેશથી આપે કહેલા અનુક્રમમાં હું આવું છું અને મારા પર્યાય કિડનીની ચક્ષુ બંધ કરી પર્યાયને જાણવાનું સર્વથા બંધ કરું છું. ત્યારે ગુરુદેવે કહ્યું કે એ સર્વથા જાણવાનું બંધ કરે તો જ્ઞાન તો રહેશે કે નહીં? કે હા, જ્ઞાન ઉઘડશે. આત્માને જાણનારી ચક્ષુ ઉઘડી જશે, કઈ ગભરાવાની જરૂર નથી, આંદોલન નહીં થઈ જાય, દેખતો થાય. ત્યારે દ્રવ્યાર્થીની ચક્ષુ વડે જયારે એને ઉઘાડેલા ચક્ષુ જે આત્માને દર્શન કર્યા ત્યારે નિર્વિકલ્પ અનુભવ થયો. હવે ખૂબી છે કે સામાન્યને અવલોકે છે તો વિશેષ પર્યાય, પણ પર્યાય પર્યાયને ન અવલોકતા પર્યાય ઉપાદેય ભૂત દ્રવ્યને અવલોકે. સમજાણું? દ્રવ્યાર્થિક નહીં છે એ તો પર્યાય છે, એ તો પર્યાય છે, અને પર્યાય નો વિષય છે દ્રવ્ય સામાન્ય. પણ એ પર્યાય નો વિષય પર્યાય નથી, માટે એ પર્યાય નો વિષય પર્યાય નથી. પર્યાય નો વિષય દ્રવ્ય છે, માટે એ નહીં નું નામ દ્રવ્યાર્થિક નહીં છે. જો એ પર્યાય પર્યાય નો વિષય કરે તો દ્રવ્યાર્થિક નહીં રહેતી નથી, પર્યાર્થિક નહીં થઈ જાય. માટે દ્રવ્યાર્થિક ની ના ચક્ષુ વડે તું તારા આત્માને જો, પર્યાય ને જાણવાનું સરળતા બંધ થઈ જાય. ત્યારે અનુભવ થઈ અને નિર્વિકલ્પ ધ્યાનમાંથી જયારે બહાર આવે છે ત્યારે ગુરુ સમજાવે છે કે હવે એક દ્રવ્યાર્થિકની ને ચક્ષુ જે ઉપયોગાત્મક આત્મામાં અનુભવમાં હતો એ ઉપયોગ બહાર આવે છે, પરિણતિ રહી જાય છે. દ્રવ્યને જાણનારી પરિણતિ રહી ગઈ, પણ ઉપયોગ આખો બહાર આવી ગયો. ઉપયોગ બહાર આવી ગયો ત્યારે પોતાના પરિણામ ને એ જ્ઞાન જાણે છે, એ પરિયાર્થિક ચક્ષુ ઉગાડી નહીં જાણે છે. તો 12મી ગાથામાં કહ્યું કે જાણેલો પ્રજન્મા 11મી 12મી ગાથા 214માં છે. સામાન્યનું અવલોકન કરવું 11મી ગાથા છે. પોતાનું આશ્રય સમય કરતું સવિતો દશામાં આવ્યો તો કોઈ કોઈને કોઈ કાળે વ્યવહાર નહીં જાણેલો પ્રજ્ઞાન છે. પછી 114 ગાથામાં કહ્યું હવે પર્યાય ને જાણવાની ચક્ષુ ઉઘાડી નાખ્યું. ઉઘાડીને જોયું પર્યાયને જાણનારું જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન પણ પ્રગટ થાય છે. એટલે પ્રથમ દ્રવ્યને જાણવું, પછી પર્યાયને જાણવું, પછી દ્રવ્ય પર્યાય બે ને જાણવું. એ આખો વિષય નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, અને બે મળીને પ્રમાણ જ્ઞાન. 114 ગાથા આત્માનું ધ્યાન કેમ કરવું એ એમાં શીખરાયું છે. અને 6ઠી ગાથા સમયસારમાં પેલો પારો એ ધ્યેયનો છે, સમયસારનો બીજો પારો ધ્યાનનો છે, અને ધ્યાન અને ધ્યેયની એકતા તેને જ્ઞાતા કહેવામાં આવે છે. એમ આ 114 ગાથા અદ્વિતીય ચક્ષુ જે નીકળ્યો છે ગુરુદેવના વ્યાખ્યાન કરવાના અલૌકિક છે. જેની દ્રષ્ટિ એના ઉપર પડશે એને પર્યાયને જાણવાનો ઉત્સાહ મળી જશે. પરને તો હું જાણતો જ નથી એમાં તો આવી જશે. પરને તો હું જાણતો નથી કેમ કે પર્યાર્થિક નો વિષય નથી. એમ ગુરુજીએ કહ્યું કે કોઈ એવી નહીં નથી, કઈ નહીં કે અમે પરને જાણી. જેમ નિયમસારમાં કહ્યું કે આ સુદૃષ્ટિ કે કુદૃષ્ટિ, હા, પણ અમે કઈ નહીં થી જાણીએ કે આ કુદૃષ્ટિ છે ને આ સુદૃષ્ટિ છે. શુદ્ધ ને એક જ છે, અમે તો શુદ્ધાત્મા દેખીએ છીએ. અમારા આત્માને શુદ્ધાત્મા પડે અને જગતના બધા આત્મા શુદ્ધાત્મા પડે જણાય કે બીજી નહીં નથી. એમ અહીંયા કહે છે કે અમે કઈ નહીં થી છ દ્રવ્યને જાણીએ. છ દ્રવ્યને જાણનારી અમારી પાસે નહીં નથી એવી એકદમ જંગલમાં મસ્તી ચડી ગઈ છે. સંકેલી લે પ્રમાણ જ્ઞાનની બહાર જામા, પ્રમાણની અંદર આવી જા, અને પ્રમાણની અંદર જો તું આવ્યો તો પ્રમાણની અંદર આવીને પર્યાયને આ બંધ કરી દે અને દ્રવ્યના દર્શન થઈ જશે. પ્રમાણથી અંકેલીને અંદરમાં લાવ્યા કે તારી પાસે બે નહીં છે, અને બે નહીંનો વિષય તો તારી પાસે સામાન્ય વિષય છે, બી ત્રીજી નહીં નથી. કે હું તને કહું કે છ દ્રવ્યને તું જાણતો તો ને બંધ કરી દે. તું જાણતો જ નહોતો પહેલાથી, તું જાણતો તો જ્ઞાનની પર્યાય જેમાં છ દ્રવ્ય જણાતા હતા એવી જ્ઞાનની પર્યાયને જાણતો. દેવગુરુ શાસ્ત્ર નહોતા જણાતા, દેવગુરુ શાસ્ત્ર પ્રતિબિંબ થયેલા જ્ઞાનની પર્યાયમાં જણાતા. હવે જ્ઞાન ની પર્યાય ને જાણવાનું બંધ કરી દે, રાગ ની પર્યાય ને જ્ઞાન ની પર્યાય ને જાણવાનું બંધ કરી દે. એ છે પ્રમાણ માં આવી જા, પણ પ્રમાણ માં અટકીશ માં જગત ના જીવો પ્રમાણ ની બહાર જાય છે હજી, કે ભાઈ આ છ દ્રવ્ય જણાય છે, આ ફલાણું જણાય છે, ભીંત જણાય છે, આ શાસ્ત્ર જણાય છે, રોટલી રોટલા જણાય. અરે ભાઈ, પરપદાર્થ પોતાને જણાતા જ નથી બાપુ. એ પરપદાર્થ ને જાણનારી ચક્ષુદારી પાસે નથી. 114 ગાથા ઘણી ઊંચા પ્રકારની છે. બાબુભાઈ ગુરુદેવ ના પ્રતાપે ગુરુદેવ પર શ્રદ્ધા રાખશે એને આ વાત કહેશે, કેમ કે અહીંયા પરપદાર્થ ને જાણવાનો વિષય લીધો જ નથી. ગુરુદેવ કહે છે અહીંયા પરપદાર્થ ને જાણવાની વાત લીધી નથી, કેમ કે પ્રમાણ ની બહાર તો જવું જ નથી, અને પ્રમાણ ની અંદર આવીને પ્રમાણ માં અટકવું નથી. પ્રમાણ જ્ઞાન નો વિષય દ્રવ્ય પર્યાય એને જાણવા રોકાવું નથી, અને એનો એક ભેદ પર્યાય ને જાણવું બંધ કરવું છે. અને ભગવાન આત્માને સામાન્ય ને અવલોકતો, વિશેષ ને નહીં અવલોકતો, એવી સ્થિતિ થતા આત્માને નિર્વિકલ્પ અનુભવ થાય. પછી બહાર આવીને પર્યાય ને જાણે છે અને દ્રવ્ય પર્યાય બે ને જાણે છે, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં.
પણ પછી જયારે એ પર્યાય ને જાણે છે અને પેલા જે પર્યાય ને જાણતો હતો એમાં ફેર પડી જાય,
બહુ મોટો ફેર. પેલા દ્રવ્ય ને જાણ્યા વિના, જ્ઞાયક ને ચૈતન્ય પ્રભુ ને જાણ્યા વિના જયારે પર્યાય ને જાણતો હતો ત્યારે પર્યાય નો અવલંબન લેતો હતો, પર્યાય નો આશ્રય હતો, પર્યાય માં આત્મબુદ્ધિ હતી, પર્યાય ને જ આત્મા માનતો. હા, હવે દ્રવ્ય ને જાણ્યું કે દ્રવ્ય માં આત્મબુદ્ધિ થાય, પછી જે પર્યાય જણાય છે એ પર્યાય અનાત્મા પણ જાણે છે, આશ્રમ ને આશ્રમ પણ જાણે છે, સમોર ને સમોર પણ જાણે છે, પર્યાય ને આત્મા પણ જાણતો નથી. મોક્ષ ની પર્યાય ને મોક્ષ ની પર્યાય પણ જાણે છે, આત્મા પણ જીવના પરિણામ છે પણ જીવ નથી. ખરેખર જીવ નું લક્ષણ નથી એમાં, મોક્ષ ની પર્યાય માં. શું કહ્યું? મોક્ષ ની પર્યાય જે થાય છે એમાં ક્ષાયિક છે, ભાવ ક્ષાયિક ભાવ છે, પણ એમાં પારણામિક ભાવ નથી. એક બીજું, મોક્ષ ની પર્યાય અનિત્ય છે, નિત્ય નથી. ભગવાન આત્મા નિત્ય છે, લક્ષણ ભેદે ભેદ છે. માટે પરિણામ ને જાણે કરો, જીવ ના પરિણામ છે કથનચી, તો પણ એ જીવ નથી એમ જાણે છે. આવી સ્થિતિ છે.
જીવ માટે જીવ અને જીવ ના પરિણામ એમાં ફેર,
મોટો ફેર. જીવ છે ત્રિકાળી અને એના પરિણામ છે ક્ષણિક. એ પરિણામ નું નામ વ્યવહાર જીવ કહેવાય, મોક્ષ ને વ્યવહાર જીવ કહેવાય, વ્યવહાર જીવ કહેવાય, પણ નિશ્ચય જીવ નથી. જો તમે નિશ્ચય જીવ માનો તો સંવર ઇજરા ના પર્યાય નો નાશ, દ્રવ્ય નો નાશ થઈ જાય, પણ એ તો પરિણામ એક સમય ના કહેવાય. અલૌકિક
બરોબર. હવે ત્રિકાળી ઉપાદાન અને વર્તમાન ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, એના સરકારક છે કે કેમ? સમય સાધના કે કૌષ્ટિકા છે એમાં 174 ને 75 ની કાથા આવે છે, એમાં પર્યાય ના સરકાર પર્યાય ના છે. એ પર્યાય ના સરકાર
પર્યાય ને ક્ષણિક ઉપાદાન કહ્યું છે એમાં. હાજી, વિકારી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. કૌષ્ટિકા છે 400 વર્ષ પહેલા રાજમતી જૈન ધર્મ ના મર્મી થઈ ગયા, અનુભવી પુરુષ થઈ ગયા છે. એની ટીકામાં એમ કહ્યું, 174 ના કળશમાં શિષ્ય નો પ્રશ્ન થયો કે પ્રભુ, આ રાગાદી પરિણામ જે થાય છે, અજ્ઞાની જીવની દશામાં રાગ થયા કરે છે, અને એ રાગ બંધ નું કારણ છે. નવા 8 પ્રકારના કર્મ બંધન થાય છે એનું એ કારણ થાય છે. વળી એ રાગ ને તમે જીવથી ભિન્ન કહ્યો છો, બાહ્ય કહો છો, તો પછી આ રાગ નું કારણ કોણ છે? એવો શિષ્ય નો પ્રશ્ન. રાગ નું કારણ કોણ છે એમાં બે પ્રશ્ન મારા છે, કે રાગ નું ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ, એમ બે પ્રશ્ન એકારે કર્યા છે. એનો ઉત્તર આપે છે આચાર્ય ભગવાન, કે રાગ નું કારણ દ્રવ્ય સ્વભાવ તો થતો જ નથી. ત્રિકાળી દ્રવ્ય વર્તમાન જે રાગ ની પર્યાય પ્રગટ થાય છે એનું તો અકારણ છે, કારણ થતો જ નથી. એક વાત બરાબર. હવે જે રાગ ના બે કારણ છે પૂછ્યા, એટલે ત્રિકાળી ઉપાદાન રાગ નું કારણ નથી, જ્ઞાયક ભાવ રાગ નું કારણ નથી. એ તો જ્ઞાયક ભાવ, તો જ્ઞાયક ભાવ સામાન્ય છે એ નહીં. હવે રાગ નું કારણ એ નથી, તો રાગ નું ઉપાદાન કારણ કોણ ને નિમિત્ત કારણ કોણ, એ તે બે પ્રશ્ન પૂછ્યા. તો સાંભળ, રાગ નું ઉપાદાન કારણ એ દ્રવ્યમાં અંતર્ગર્ભિત પર્યાયરૂપ અશુદ્ધ પરિણામ શક્તિ, એનું ક્ષણિક ઉપાદાન કારણ છે. એ જે શક્તિમાં પડ્યું છે અંદરમાં પર્યાય, એના સકાળે જયારે બહાર આવે છે ત્યારે એ પર્યાય કર્મના ઉદયમાં જોડાઈ જાય છે અને રાગ ઉત્પન્ન થાય છે. એ પર્યાય જે પ્રગટ થઈ એને ક્ષણિક ઉપાદાન કારણ કહેવાય. એ પર્યાય પ્રગટ થઈ ગઈ એટલે ક્ષણિક ઉપાદાન કારણ. એનું કારણ ત્રિકાળી દ્રવ્ય નથી, કેમ કે અશુદ્ધતાનું કારણ શુદ્ધ ન હોય શકે. હે, આશ્રમનું કારણ જીવ ન હોય શકે. જો આશ્રમનું કારણ જીવ હોય તો નિરંતર આશ્રમ થયા કરે, કોઈથી કોઈને સમર થાય નહીં. માટે બંધનું કારણ ભગવાન આત્મા નથી, અબંધ સ્વભાવી આત્મા, મુક્ત સ્વભાવી આત્મા ભાવબંધનું કારણ નથી. ત્યારે ભાવબંધનું કારણ કોણ છે કે પર્યાયનું પરિણમન શક્તિ જે અંદર પડી હતી એ વ્યક્ત થાય છે ત્યારે એ કર્મના સંગમાં જાય છે. ત્યારે પ્રગટ થયેલી પર્યાય એને અશુદ્ધ ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે. એ ઉપાદાન કેમ કહ્યું? ઉપાદાનમાં પણ કારણ એમ કહ્યું કે ત્રિકાળી દ્રવ્યથી નથી અને નિમિત્તથી પણ નથી. માટે ઉપાદાનમાં સ્વશક્તિ લેવાય. ઉપાદાનમાં સ્વશક્તિ નિમિત્તથી પણ નિરપેક્ષ અને સ્વદ્રવ્યથી પણ નિરપેક્ષ, બરાબર. હવે એવું જે અશુદ્ધ ક્ષણિક ઉપાદાનની યોગ્યતા પર્યાય ની લીધી, એમાં નિમિત્ત કારણ જયારે વિચારવામાં આવે ત્યારે કર્મ નો ઉદય નિમિત્ત કારણ છે. એટલે ઉપાદાન કારણ તો એની પર્યાયની એક સમયની યોગ્યતા, અશુદ્ધ થવાની, એ અશુદ્ધ થવાની યોગ્યતા હતી થઈ છે. કર્મથી, કર્મે કરાવી નથી અશુદ્ધતા, જે ભગવાન આત્માએ એનો કરતા નથી. પ્રગટ થાય એનો કરતા આત્મા નથી. અને જેને એમ ભાષે છે કે આ મિથ્યાત્વ ના પર્યાય નો હું કરતા છું, એની કરતા કર્મ ની પ્રવૃત્તિ ચાલુ રહી છે. મિથ્યાત્વ ટળશે નહીં. માટે મિથ્યાત્વ ની પર્યાય નો કરતા પણ ભગવાન આત્મા નથી. જો કરતા હોય તો નિત્ય કરતા પણ એનો દોષ આવી જાય, કોઈ મિથ્યાત્વ નો નાશ થાય. અને દર્શન મો પરાધકારે મિથ્યાત્વ ને કરાવે તો કર્મ ની પૂજા કરવી પડે. કર્મ માર્ગ આપે ત્યારે મિથ્યાત્વ જાય. માટે જળ કર્મ એ પણ ઉપાદાન પણ એ કરતા નથી, એનો કરતા નથી. અને ત્રિકાળી દ્રવ્ય છે એ પણ એનો કરતા નથી. તો ક્ષણિક ઉપાદાન જયારે કહ્યું ત્યારે કોઈ એનો કરતા નો નિરપેક્ષ થી પેલા જુઓ, નિરપેક્ષ થી જોઈને અશુદ્ધ પર્યાય અશુદ્ધતા ની યોગ્યતા એક ધર્મ છે. પર્યાય ધારી રાખેલો સત્સમય નો ધર્મ સત છે. એને અપેક્ષા એ પર્યાર્થિક નહીં નો પારિણામિક ભાવ કહેવાય. કર્મ થી નિરપેક્ષ ની અપેક્ષા એ જે ઈશ્વરી માં ગુરુદેવે કહ્યું હતું 85 ની 62 કાથા આધાર આપીને કે કર્મ ના કારણે રાગ ઉત્પન્ન થતો છે, રાગ ના કારણે ઉત્પન્ન થાય. એવી એક પર્યાય ની સત હેતુ દશા બને છે. ક્ષણિક ઉપાદાન કહ્યું અશુદ્ધ ઉપાદાન. હવે જયારે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન કહેવાય, નિમિત્ત કારણ કહ્યું કર્મ ને, ઉપાદાન કારણ કહ્યું અશુદ્ધ ક્ષણિક ઉપાદાન. ત્યારે એના સટકાર એમાં થાય છે. કરતા કર્મ કરણ સંપ્રદાન ઉપાદાન અધિકરણ સટકારક થી પર્યાય પ્રગટ થાય. કરતા કર્મ ની ચરમ સીમા, પર્યાય પર્યાય ને કરે છે એ કરતા કર્મ ની ચરમ સીમા છે એમ સોગાણી ફરમાયું. એકાવતારી પુરુષ થઈ ગયો છે. ગુરુદેવે જેને જાહેર કર્યું છે કે અમે જયારે દીક્ષા અંગીકાર કરશું, ચોથા ભાવે શંકર થશું અને નમો સિદ્ધે ભેગેશું, ત્યારે એ સોગાણી જેનો આત્મા સિદ્ધ અવસ્થામાં બિરાજમાન હશે. આવી વાત ગુરુદેવ થઈ ગયા. એ પુરુષ કહે છે, એકાવતારી પુરુષ કહી દો કે પર્યાય નો કરતા પર્યાય છે કરતા કર્મ ની ચરમ સીમા. દ્રવ્ય નો કરતા હોય શકે, જો આત્મા એનો કરતા હોય તો બધા મોક્ષ ની પડી કરી દે, અટાણે સુખમ દુખી થાય. અને જો આત્મા એનો કરતા હોય રાગ નો તો રાગ નિરંતર થયા કરે. અને વિતરાગ ભાવ નો કરતા હોય તો વિતરાગ ભાવ પ્રગટ કરે, રાગ માં પ્રગટ કરે. માટે કરતા પણ નથી, જ્ઞાતા છે આત્મા નો. આત્મા અકારક અને અવેદક છે, એ કરતા બની શકતો નથી. હા, પર્યાયમાં કરતા કર્મ નો ધર્મ છે, કેમ કે સક્રિયતા પર્યાયમાં છે. નિષ્ક્રિય છે દ્રવ્ય, દ્રવ્ય નિષ્ક્રિય હોવાથી સક્રિય પરિણામને કરતો નથી. અને પર્યાય સ્વતઃ થી સક્રિય છે એટલે નિષ્ક્રિય ની અપેક્ષા વિના થાય છે અને પરની અપેક્ષા વિના થાય છે. બધા ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, ન સમજાવવાની સમજવાની વાત જ નથી.
દ્રવ્ય ગુણો ને પર્યાય એક વસ્તુ પૂછો, દ્રવ્ય ગુણો ને પર્યાય ત્રણેય ના સ્વ જુદા જુદા છે.
હા,
ત્રણેય ના સ્વ જુદા હોવાથી
પ્રમાણ જ્ઞાન થી જયારે જોવામાં આવે, એના પ્રમાણ જ્ઞાન થી જોવામાં આવે તો એક સત્તા છે. દ્રવ્ય ગુણ ને પર્યાય ની એક સત્તા, એક જ્ઞેય છે, આખું પદાર્થ, આખો પદાર્થ. હવે એને એને કહ્યું કે દ્રવ્ય સત, ગુણ સત્ય, પર્યાય સત, એમાં ત્રણ સત છે. નહી અપેક્ષા એ ત્રણ સત છે, પ્રમાણ જ્ઞાન ની અપેક્ષા એક સત્તા છે, એક સત છે. પાછું એવું એમ કહ્યું કે દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાયમાં દ્રવ્ય નથી, અતદ ભાવ છે. દ્રવ્ય પર્યાય રૂપ નથી, પર્યાય દ્રવ્ય રૂપ નથી, તે કારણે પર્યાય સત અહેતુક સિદ્ધ થઈ જાય. અને એમાં ખૂબી છે, એમાં દ્રવ્ય ગુણ પર્યાય સત કહ્યું, એમાં વિકાર અવિકાર નું કોઈ વિશેષણ નથી લીધું. પ્રત્યેક પર્યાય, બંધની પર્યાયો કે મોક્ષની પર્યાયો, દ્રવ્યની વિશેષણ વિના સત છે અને અતદ ભાવે છે, દ્રવ્યથી ભિન્ન છે. જો કોઈ એમ કે સર્વથા એક સત્તા છે ને એક સત છે, આ ત્રણ સત તો સમજાવવા માટે છે, એ ખોટા છે, અજ્ઞાની છે, એને કાંઈ ખબર નથી. કેમ કેમ કે જો દ્રવ્ય અને પર્યાયની એક સત્તા સર્વથા હોત તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય, માટે પર્યાય તો ક્ષણિક નાશમાન છે, છતાં દ્રવ્ય નાશ થતો નથી. તેથી અતદ ભાવ જે કયો છે બરાબર છે, એકમાં બીજાનો અભાવ છે. દ્રવ્ય દ્રવ્યરૂપ છે, પર્યાય પર્યાયરૂપ છે. જો એક સર્વથા એક સત્તા હોત તો પ્રમાણ જ્ઞાન નો વિષય બનત, નહીં નો વિષય જ ન બનત. તો નહીં નો વિષય ચોર્યો તો હે ઉપાધ્યાય ની પર્યાય મૂઢા પર સમયા. પર્યાય મારું સ્વરૂપ નથી, હું તો ત્રિકાળી અવિનાશી પરમાત્મા છું. માટે નહીં થી ત્રણ સત છે, પ્રમાણ નથી એક સત છે. જ્ઞાન અપેક્ષાએ એક સત કહેવાય, નહીં અપેક્ષાએ ત્રણ સત કહેવાય. એક ને એક પદાર્થ ને જાણવાની બે દ્રષ્ટિકોણ છે, પ્રમાણ થી જો તમે અને નહીં થી પર્યાય ના સટકાર ભિન્ન છે. પર્યાય નો આત્મા કરતા નથી, માટે આત્મા શુદ્ધ છે. અશુદ્ધ પર્યાય નો કરતા નથી અને શુદ્ધ પર્યાય નો કરતા નથી. કરતા કર્મ ક્રિયા આદિ ષટકારક ની પ્રક્રિયાથી બહાર ઉતરેલી નિર્મળ અનુભૂતિ માત્ર હોવાથી ભગવાન આત્મા શુદ્ધ છે. પર્યાય નો કરતા કેવો, એ અશુદ્ધ નહીં નો વિષય થઈ ગયો. શુદ્ધ પર્યાય નો કરતા કેવો, એ આત્મા અશુદ્ધ નહીં નો વિષય થઈ ગયો. શુદ્ધ નહીં નો વિષય ગયો નહીં. પર્યાય સાપેક્ષ દ્રવ્ય વ્યવહાર નહીં નો વિષય છે, પર્યાય નિરપેક્ષ દ્રવ્ય શુદ્ધ નહીં નો નિશ્ચય નો વિષય છે. એ ઉપાધિ છે. પર્યાય સાપેક્ષ દ્રવ્ય જાણવાનો છે, પર્યાય નિરપેક્ષ દ્રવ્ય ઉપાધિ તત્વ છે.
પર્યાય નું જે સત છે, પર્યાય ના સત્વ આપણે બધું લઈ લીધું, શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય
બધી સત
હવે ઈ એની પ્રમાણે છે, ક્રમબદ્ધ પ્રમાણે ચાલ્યા કરે છે અને આવ્યા કરે છે. તો પછી એમાં સમ્યક પુરુષાર્થ તો કોઈ રહ્યો નહીં. સમ્યક પુરુષાર્થ કેવી રીતે પ્રાપ્ત થાય?
જો જેને એમ ખ્યાલમાં આવ્યું, એના જ્ઞાનમાં એમ આવ્યું કે પર્યાય ક્રમબદ્ધ ક્રમબદ્ધ સ્વકાળે ઉત્પન્ન થાય છે, એનો સ્વકાળ ફરતો નથી, એમ જેને પર્યાયનું સ્વતંત્રપણે સત હેતુ એના કારક એનાથી થાય છે, એવા પર્યાય ધર્મનું જેને જ્ઞાન થાય છે, એને પર્યાય પર ઝલક છૂટી જાય છે. કરતા બુદ્ધિ છૂટીને અકર્તામાં આવી જાય છે અને અનુભવ થાય છે, એને સત્ય પુરુષાર્થ કહેવામાં આવે. સમય પુરુષાર્થ થયો, અનુભૂતિ થઈ, અનુભૂતિથી બહાર નીકળો ત્યારે પર્યાય થવાયોગ થાય છે એમ જાણવામાં આવે છે. પેલા અજ્ઞાની હતો, પર્યાય થવાયોગ થાય છે એમ નતો માનતો, હું કરું છું એમ માનતો. હવે જયારે શ્રી ગુરુ મળ્યા કે ક્રમબદ્ધ પર્યાય નો સિદ્ધાંત આત્માનું અકર્તા પણ દ્રષ્ટાંત સિદ્ધિત કરે છે અને ક્રમબદ્ધ પર્યાય સર્વજ્ઞ પદ ની સિદ્ધિ કરે છે, એ કારણે વિતરાગતા પ્રગટ થાય છે. ખરેખર તો અકર્તા છું એટલે સર્વજ્ઞ પણ આવી ગયો, જાણનાર પોતે જ છો. અને જે ક્રમબદ્ધ પર્યાય થાય છે સર્વજ્ઞ ભગવાન એ જ્ઞાન જેમ છે તેમ જોયું એમ જ થાય છે. જે દ્રવ્ય જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે વિચાંતિ જ્યાં જેનું જન્મ મરણ થવાનું હોય ત્યાં થાય છે એમ સમ્યક દ્રષ્ટિ જાણે છે અને હું કરું છું એમ માને છે મિચાલ એમ કાર્તિક અનુપ્રેક્ષામાં આચાર્ય ભગવાને વાત કરી છે. દ્રષ્ટિ પડે ત્યારે ક્રમબદ્ધ પર્યાય નું જ્ઞાન સાચું. દ્રવ્ય દ્રષ્ટિ વિના પર્યાય નું ક્રમબદ્ધ પર્યાય નું જ્ઞાન ન હોય શકે.
પછી સહેજ પ્રાણી
સહેજ થવા યોગ થાય છે, તેમની કથા ના આવી આપણે થવા યોગ થાય છે એ ક્રમબદ્ધ પર્યાય ની સિદ્ધિ છે. એમાં પુરુષાર્થ પૂરી જાય છે એમ કેટલાક માનતા હોય તો એ ભૂલ છે. ક્રમબદ્ધ પર્યાય માં પુરુષાર્થ અપાય છે 45 વર્ષથી ગુરુદેવ થઈ ગયા.
પ્રમાણ જ્ઞાન પૂજ્ય છે એમ આવે છે કેમ નથી? આ પૂજ્ય નથી
એ પણ આવે
છે. એમાં સાચું શું અને લાભ નું કારણ પ્રયોજન પૂછે.
જો પ્રમાણ જ્ઞાન પૂજ્ય છે એમ જયારે વાત આવે ત્યારે જેવી રીતે પંચ પરમેશ કે પરમાત્મા છે એ પ્રમાણ જ્ઞાન નો વિષય છે તો એને પૂજરી કહેવાય એ વ્યવહાર છે. પ્રમાણ જ્ઞાન પૂજ્ય છે એ વ્યવહાર ની ના વિષયમાં જાય છે અને પ્રમાણ જ્ઞાન પૂજ્ય નથી પૂજ્ય નથી એ નિશ્ચય જેના વિષયમાં જાય છે. કેવી રીતે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવે પ્રમાણ જ્ઞાન જે છે તે પ્રમાણ જ્ઞાન નો વિષય દ્રવ્યપર્ય સ્વરૂપ છે. એમાં કે પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્ય પણ છે ને પર્યાય પણ છે એમ છે આવે પણ એ પ્રમાણ જ્ઞાન છે એ વ્યવહારનો નિષેધ ન કરી શકે. પ્રમાણ જ્ઞાન ના વિષયમાં નિશ્ચયને તો ગ્રહણ કરે, અરે વ્યવહારને પણ ગ્રહણ કરે, દ્રવ્ય પર્યાયને બેને ગ્રહણ કરે એનું નામ પ્રમાણ જ્ઞાન કહેવાય. હવે નિશ્ચય નહીં વડે જ્યારે એ વ્યવહારને નિષેધ કરે છે અને નિશ્ચય નહીં પ્રગટ થાય છે ત્યારે નિશ્ચય નહીં પૂજ્ય છે. કેમ કે નિશ્ચય નહીં આત્માનું જેવું સ્વરૂપ છે એવું બતાવે છે. નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. જો વાત એવા પ્રકારની આવે છે સમયસારમાં એમ આવે છે કે વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, પરમાર્થનો કિનારો છે. દેવસેન આચાર્ય ભગવાનમાં એમ આવ્યું, આ પ્રમાણની વાત જે લીધી પ્રમાણ સુધી નથી કે દેવસેન આચાર્ય ભગવાનનું એક શાસ્ત્ર છે એમાં આ વાત છે અને ભૂતન સિદ્ધાંત શાસ્ત્રીએ તત્વમીમાંસામાં એ વાત નાખી છે કે પ્રમાણ સુધી કેમ નથી. કેમ કે તે વ્યવહારનો વ્યવચ્છેદ કરીને આત્માની અનુભૂતિ કરાવી શકતું નથી, પક્ષાતિક્રાંત કરાવવા અસમર્થ છે. અને નિશ્ચય નહીં વ્યવહારનો નિષેધ કરી નિશ્ચય નહીં માં કાપી આત્માને અને આત્માનો અતિન્દ્રિય આનંદ પ્રાપ્ત કરાવી વિતરાગ નિશા પ્રાપ્ત કરાવી નિશ્ચય નહીં વિકલ્પ આત્મ ચાલી જાય એટલે નિશ્ચય નહીં પૂજ્યતમ છે એમ સંદવાતો. હવે અહીંયા જે પ્રમાણ પૂજ્ય છે અને પ્રમાણ પૂજ્ય નથી એ પ્રમાણ પૂજ્ય છે પ્રમાણ જ્ઞાનનો વિષય એમાં પંચ પરમેષ્ઠી પૂજ્ય છે એ વ્યવહાર છે. એ વ્યવહાર છે એ તત્વા સૂત્રમાં પ્રમાણ પૂજ્ય છે એ વાત આવે છે અને દેવસેન આચાર્ય એમાં એમ આવે છે કે પ્રમાણ પૂજ્ય નથી. એટલે એક વ્યવહાર નહીંની પ્રધાનતાથી વાક્ય આવ્યું છે, બીજું વાક્ય આવ્યું છે નિશ્ચય નહીં પ્રધાનતા. જ્યાં ત્યાં જે જે યોગ છે ત્યાં સમજવું કે જ્ઞાન પ્રધાન કથન છે એ દ્રષ્ટિ પ્રધાન કથન છે. એટલે પ્રમાણ પૂજ્ય નથી એનું કારણ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ પ્રમાણના પક્ષમાં પડ્યો છે. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, દ્રવ્ય સત ગુણ સત્ય પર્યાય સ્વાથી તો કહેવા માટે છે, બાકી એક સત્તા છે એ ગુણ છે. પ્રમાણ જ્ઞાનમાં અટકેલા જેવું પ્રમાણમાંથી નહીં માં નથી આવતું એટલે પ્રમાણ જ્ઞાન પૂજ્ય કેમ નથી કે એમાં નિશ્ચય નહીં વળે વ્યવહારનો નિષેધ કરી અને અનુભવ થવા સમર્થ છે માટે એ પૂજ્ય નથી. પૂજ્ય નથી એટલે ઉપાદય નથી. ઉત્તમ સિદ્ધાંત શાસ્ત્રીએ તત્વમીમાંસા લખ્યું છે નવું પુસ્તક, પેલા નાનું પુસ્તક બહાર પડ્યું તો પછી મોટું પુસ્તક બહાર પડ્યું, એમાં એ ચોખ્ખું લખે છે કે પ્રમાણ સપ્તભંગી જે છે એ પ્રમાણ જ્ઞાનનું જે દ્રવ્ય છે દ્રવ્ય ગુણ પર્યાય અને પરદ્રવ્યથી જુદું પાડે છે એ અનુપાદય છે, ઉપાદય નથી. દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાય વાળો આત્મા ઉપાદય નથી એવો શબ્દ છે, અનુપાદય છે. સમજી ગયા? પ્રમાણ સપ્તભંગી છે પરથી જુદું પાડે છે, અને નય શબ્દ ભંગી છે એમાં એમ કહ્યું કે જ્ઞાય ભાવ પ્રમત અપ્રમતિ રહી છે, માટે નય શબ્દ ભંગી ઉપાધિ છે, નિશ્ચય નહીં ઉપાધિ છે. તો અંદર ખુલાસો થયો છે, બહુ સારો.
હવે પ્રમાણ જ્ઞાન ની અંદર બંનેનું જયારે જ્ઞાન થાય છે ભાઈ, ત્યારે એમાં હંમેશા દ્રવ્યનો જે વિષય છે એનું અધિક પણ અને બીજાનો ગૌણ
ગૌણ પણ વર્ષાદ કરે, હંમેશા
વર્ષા
નિરંતર. કોઈ થી પર્યાય ની અધિકતા આવે નહીં, પર્યાય નું જ્ઞાન હોય પણ પર્યાય ની અધિકતા ના આવે. અધિકતા તો દ્રવ્ય ની ત્રણે મહિમા તો દ્રવ્ય નો જ આવ્યા કરે. પછી પર્યાર્થિક ને પર્યાય નો મહિમા આવે એ વિષય ગૌણ છે, પર્યાર્થિક ને એ પર્યાય નો મહિમા આવ્યો કે સમ્યક દર્શન એ તો રતન છે એમ પણ પ્રશંસા કરે બીજાને એ પ્રકારે પ્રાપ્ત કરાવવા માટે. પણ પર્યાય ની અધિકતા
તમને આ સમજવાની રીત શું છે ને શું કરવાથી એનું પ્રયોજન શું છે, સિદ્ધ શું એમાં સીધું થયું ક્યાં નહીં થયું છે?
આગમ ના અભ્યાસ ની અંદર મેં એક વાત નો ખ્યાલ રાખવો જોઈએ કે જે પરમાગમ શાસ્ત્ર અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવા માંગે છે અને કઈ લઈ વાત કરતું છે એ ખાસ અગત્યનું છે. જેમ કે જીવ તત્વ સિદ્ધ કરવાનું પ્રયોજન જયારે હોય, જીવ તત્વ ઉપાધિક તત્વ નું પ્રયોજન હોય સમજાવવાનું, ત્યારે એમ કહેવાય કે પરિણામ માત્ર થી ભગવાન આત્મા ભેદ છે, એ આત્મા આત્માને ઉપાધિ છે. તો ત્યાં પ્રયોજન છે જીવ તત્વ ઉપાધિપણે જણાવવું છે, તો એમાં એ પર્યાયથી રહિત પણ કથન આવે અને એ પ્રયોજન સિદ્ધ કરવું છે જીવનું, તો એ કઈ નહીં નું કથન આવ્યું કે નિશ્ચય નહીં નું કથન આવ્યું. પર્યાય માત્ર થી જ્ઞાય ભાવ ભિન્ન છે અને એ જ્ઞાય ઉપાધિ છે, તો ઉપાધિ નું પ્રયોજન કરાવવા માટે પર્યાય માત્ર થી ભિન્ન કર્યું. તો અહીંયા જીવ તત્વ પ્રયોજન છે સમજાવવાનું અને નિશ્ચય ની નું કથન છે, નિશ્ચય ની ના કથન માં પર્યાયથી રહિત જ આત્મા. બરાબર. હવે ત્યારે આશ્રવ પણ તત્વ સિદ્ધ કરવું હોય, આચાર્ય ભગવાન સમજાવવું હોય કે આશ્રવ અને બંધ તત્વ પણ છે, એ કઈ સસલા ના શીખડા નથી, અજ્ઞાની જીવ જ્યાં સુધી પોતાના શુદ્ધાત્માને અનુભવતો નથી ને ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી તે વિશેષ અપેક્ષા એ રાગાદી નો કરતા થાય છે, એટલે અશુદ્ધ નિશ્ચયને રાગનો કરતા છે એમ કહેવામાં આવે છે. તો ત્યાં આશ્રવ અને બંધત્વ સિદ્ધ કરવું હોય ત્યારે કે આત્મા વ્યવહાર નહીં અશુદ્ધ નિશ્ચયની રાગનો કરતા છે એ પ્રયોજન ત્યાં છે, આશ્રવ બંધત્વ સિદ્ધ કરવું ત્યારે ત્યાં કરતો કરતા કર્યો અને કઈ નહીં નું કથન છે, અશુદ્ધ નિશ્ચય નહીં નું કથન છે. અશુદ્ધ નિશ્ચય ને કહો, પર્યાર્થિક ને કહો, વ્યવહાર નહીં કહો, એક જ વાત છે. હવે જયારે સંવર્ણ નિરા તત્વ સિદ્ધ કરવું હોય ત્યારે રાગ થી આત્મા ભિન્ન છે, આત્મા એવો શુદ્ધ આત્મા નો અનુભવ કરવો, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં કોઈ પ્રદાન અને ઉપયોગમાં ઉપયોગ છે ને ક્રોધ નથી, ક્રોધ ક્રોધમાં છે, તેથી ત્યાં પ્રદેશ ભેદ કહી દીધું. રાગના પ્રદેશ ભિન્ન છે અને શુદ્ધાત્માના પ્રદેશ ભિન્ન છે, ત્યાં સંવર તત્વની સિદ્ધિ કરાવતી. સંવર્ણની પર્યાયમાં રાગ નથી ને રાગની પર્યાયમાં સંવર્ણની પર્યાય નથી, અને એ સંવર્ણના પરિણામથી આત્મા અનન્ય છે, સંવર્ણની પર્યાયથી આત્મા અનન્ય છે, સંવર્ણને આધારે આત્મા છે, ત્યાં ક્રોધને આધારે આત્મા નથી, એટલું અહીંયા પ્રયોજન સિદ્ધ કરવું. તો સર્વથા પ્રયોજન સર્વથા પર્યાયને આધારે આત્મા છે એમ નહીં,